जय जिनेन्द्र बधाने पारला पाठशाला अंतर्गत अपने जैन सिद्धांत प्रश्नोत्तर माला क्लास शुरू करिए छे। मंगलाचरण माटे बधा हाथ जोड़ी जशे। नमो हरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोये सर्वसाहूणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। जो जैन सिद्धांत प्रश्नोत्तर माला एनो आठमो अधिकार प्रमाण नय निक्षेप अधिकार एनी आपणे चर्चा चाली रही छे। आ अधिकार नो मुख्य विषय वस्तु शू छे के पदार्थ ने जाणवाना हेतु आपणी पासे उपाय शू छे। पदार्थ ने शू छे आपणी पासे एटले के पदार्थ ने केवी रीतना जणाय छे तो पदार्थ ने चार उपाय थी जाणी शकाय छे। एक एना लक्षण थी, एक प्रमाण अने नय थी अने निक्षेप थी। लक्षण कोने कहेवाय के जे पदार्थनो असाधारण गुण होय, पदार्थनो एवो स्पेशल गुण के जे फक्त ए पदार्थमां ज छे अने अन्य पदार्थोमां नथी, जे घणा बधा मळेला पदार्थोमांथी आ एक पदार्थने छूटो पाडवा माटे कार्यकारी छे तेने लक्षण कहेवामां आवे छे। पछी जे सम्यक श्रुत ज्ञान छे एटले के सम्यक ज्ञान, ए सम्यक ज्ञानना बे जुदा जुदा अंश छे, एक प्रमाण अने एक नय। एमां प्रमाण कोने कहेवाय के कोईपण पदार्थने ज्यारे बधा पड़खाथी जेने होलिस्टिकली आपणे कहीए छीए एकदम प्रोपर बधी बधा ज एंगलथी बधा नयथी जाणी लेवामां आवे तो ए पदार्थना विशिष्ट स्पष्ट એ વિશદ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે। એને આપણે પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ અને એના પાંચ જ્ઞાનની પર્યાયો મતિ શ્રુત અવધિ મનપર્યાય કેવળ એ બધી ચર્ચા આપણે કરી હતી। નય જ્ઞાન કોને કહેવાય છે કે એક પદાર્થને કોઈપણ એક પડખાથી જાણવું અથવા કહેવું, પદાર્થને કોઈપણ એક પડખાથી જાણવું તથા કહેવું એને નય કહેવામાં આવે છે। पदार्थ तो अनेकांत अनेक धर्म वालो छे, कोई पण वस्तु अनेकांतात्मक छे, अनेक धर्म वाली छे, पण तेना ए बधा ज धर्म ने एक साथे कही शकातु नथी अथवा एक साथे एने मुख्य करी शकातु नथी। माटे कोई एक गुण ने मुख्य करवो अने बीजा बधा गुणों ने गौण करवा, जो बधा ज पदार्थना अनेक धर्म छे ए बधा धर्म ने एक साथे जाणवू तेने तो प्रमाण ज्ञान कहेवाय छे। अने पदार्थना कोई एक धर्म ने मुख्य करवो अने बाकीना धर्म नथी एम नहीं पण एने टेम्पररीली इग्नोर करवा, बधा ज धर्म छे पण एमांथी एक धर्म ने मुख्य करीने एनो वर्णन करवू अथवा एनो विचार करवो एने जाणवू तेने नय ज्ञान कहेवामां आवे छे। जो आ नयमां આપણે શરૂઆતમાં નિશ્ચય અને વ્યવહાર નયની ચર્ચા જોઈ હતી, નિશ્ચયની અંદર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની ચર્ચા કરી, એમાં પછી નૈગમ આદિ સાત નયોની ચર્ચા કરી અને લાસ્ટ ક્લાસમાં આપણે વ્યવહારના સદભૂત અસદભૂત આદિ ભેદોની ચર્ચા કરી। એક જરાક હાઇલાઇટ આપીને આપણે આજના વિષય પર આગળ વધશું। નિશ્ચય નય અને વ્યવહાર નય એ નયોના બે મુખ્ય ભેદ કર્યા, નયોના બે મુખ્ય ભેદ કર્યા। જો કોઈ પદાર્થના એક પડખાથી જાણનારા જ્ઞાન અથવા કહેનારી વાણીને નય કહેવાય છે। હવે ઈ કહેવાનું જ્ઞાન અરે જાણવાનું જ્ઞાન અને કહેવાની વાણી જો પદાર્થને જેમ છે તેમ કહી દે તો તેને નિશ્ચય નય કહેવાય છે। જેવી રીતના કાચનો ગ્લાસ, સ્ટીલનું વાસણ, એલ્યુમિનિયમનું કડાઈ આદિ એને જેમનું તેમ કહી દેવું તેને નિશ્ચય નહીં કહેવાય છે। અને કોઈ પણ બે પદાર્થને જોડીને અથવા કોઈ એક પદાર્થમાં એના ભેદ પાડીને વાત કરવી તેને વ્યવહાર નહીં કહે છે। जेवी रीतना पानी नो ग्लास, शाक नी कढ़ाई अथवा दाल नू तपेलू, ख्याल आवे छे के नहीं? हवे न तो शाक नी, शाक एवं कई मटीरियल नहीं जेनाथी कढ़ाई बने, दाल एवं कई मटीरियल नहीं जेनाथी तपेलू बने। हाँ, अथवा कोई पण आपणे कही दिए कि मारी पेन, तो जीव एवं मटीरियल नहीं जेनी पेन बने, तो पेन से नहीं छे, पेन तो प्लास्टिक नी के मेटल नी जे पदार्थ नी बनेली छे तेनी ज छे। एवुं होवा छतां जीवने अने ए पेन ना पुद्गलो ने जोड़तू ज्ञान एने व्यवहार नहीं कहेवामां आवे छे। निश्चय नहीं शू छे के जेवी वस्तु छे एने एवुं ज कही देवुं, अने व्यवहार नहीं शू छे, वस्तु जेवी तो नथी पण अमुक प्रयोजन थी ए जातनो उपचार करवो तेने व्यवहार नहीं कहेवामां आवे छे। बराबर? हवे जो निश्चय नहीं ने आपणे द्रव्यार्थिक अने पर्यायार्थिक बे भेद जोया था, कि जे द्रव्य ने मुख्य करे ते द्रव्यार्थिक ने, अने जे बदलती पर्यायों ने मुख्य करे ते पर्यायार्थिक ने। हवे एना सात नैगम आदि भेदो जोया था। नैगम नहीं, संग्रह नहीं, व्यवहार नहीं, रुजु सूत्र नहीं, शब्द नहीं, समभिरूढ़ नहीं अने एवं भूत नहीं। आ सात जुदा जुदा भेदो आपणे जोया था, एनु वर्णन आपणे बे क्लास में बहु डिटेल में कर्युं छे, एटले त्यांथी तमे सांभळजो। एना पछी आपणे जो व्यवहार नहीं नी लास्ट क्लास में चर्चा करी थी, व्यवहार नहीं में आपणे बे मुख्य भेद पाड्या, सद्भूत व्यवहार अने असद्भूत व्यवहार। सद्भूत व्यवहार नहीं कोने कीधुं के पदार्थ नी सत्ता में बे भेद पाड़ीने जे व्यवहार करवामां आवे छे। व्यवहार शुं काम? केम के जे पदार्थ जेवो नथी पण भेदपूर्वक एनी वात करवी एटले व्यवहार नहीं। हवे सद्भूत व्यवहार शुं काम? केम के ई जे भेद पाडवामां आवे छे ए पदार्थनी सत्तामां ज छे, कोई बहार कोई अन्य वस्तु साथे ने जोड़ीने वात करवामां आवती नथी, एटले एने सद्भूत व्यवहार नहीं कीधुं। बराबर? असद्भूत व्यवहार नहीं कोने कीधुं के बे वस्तुने जोड़ीने वात करवी। बराबर? बे वस्तुने जोड़ी एटले व्यवहार। हवे ए बे वस्तु भिन्न ज सत्ता छे, एनो आपस में कोई संबंध ज नथी, माटे असद्भूत छे, जूठू छे, जूठो व्यवहार। ख्याल आवे ने? एक छे साचो व्यवहार सद्भूत व्यवहार, अने एक छे जूठो व्यवहार असद्भूत व्यवहार। ख्याल आवे के नहीं? बे जुदा जुदा पदार्थ ने जोड़ी ने वात करवी तेने कहेवाय असद्भूत व्यवहार। अने कोई एक ज पदार्थ नी सत्ता में एना द्रव्य गुण में अथवा गुण पर्याय में भेद पाड़ी ने वात करवी तेने कहेवाय असद्भूत, सॉरी, एने कहेवाय सद्भूत व्यवहार नहीं। बे भिन्न पदार्थ ने जोड़वू असद्भूत व्यवहार, एक पदार्थ ने तोड़ी ने वात करवी सद्भूत व्यवहार नहीं। बराबर? हवे जो एमा पण आपणे बे बे भेद जोया था, उपचरित सद्भूत व्यवहार नहीं, अनुपचरित सद्भूत व्यवहार नहीं, उपचरित असद्भूत व्यवहार नहीं, अनुपचरित असद्भूत व्यवहार नहीं। जो आपणे स्थूल थी सूक्ष्मता तरफ जाइए, ज्यारे बे पदार्थ ने जोड़ीने वात करवामां आवे छे तो तेने असद्भूत व्यवहार नहीं कह्युं हतुं। बराबर? हवे ए बे पदार्थ बहु दूरवर्ती छे, दूरवर्ती एटले आकाशना एक क्षेत्र में रहेला नथी, अन्य क्षेत्रे रहेला छे, तो साक्षात प्रगट हाजरा हजूर आ आंखेथी जुदा देखाय छे एवा बे पदार्थने पण जोड़ीने वात करवी। जेवी रीतना मारी पेन, पेन जुदो छे, आ हूँ जुदो छू, आकाशना क्षेत्रे पण जुदा छे, आ मारू मकान, मारी दुनिया, मारो देश, हूँ साक्षात जुदो पदार्थ छू अने आ बधा साक्षात जुदा पदार्थ छे, आकाशना क्षेत्रे पण भिन्न छे, माटे उपचरित असद्भूत व्यवहार ने उपचार थी कहेलू छे, एने उपाधि आपेली छे। ख्याल आवे? उपचरित छे। अच्छा, हवे जे पदार्थो भिन्न भिन्न छे पण आकाशना क्षेत्र थी निकटवर्ती छे, निकटवर्ती एटले के सेम स्पेशियल डायमेंशन्स मां रहेला छे, आकाशना ईज प्रदेशों मां रहेला छे, तो तेने अनुपचरित असद्भूत व्यवहार नहीं कहे छे। जेवी रीतना शरीर अने आत्मा, जो मारो अवाज केटलो सुंदर छे, हा, जो मारो नाक नक्शो केटलो सुंदर छे, जो मारा वाळ केटला सुंदर छे, हूँ जीव अने आ बधा पुद्गल पदार्थ, ए बेने जोड़ीने वात करवी एटले અસદભૂત વ્યવહાર, પણ એ આકાશના નિકટવર્તી ક્ષેત્રમાં છે એવો કોઈને ભ્રમ થઈ શકે છે કે જાણે આ અહીંયા જ આ મારા જ છે, માટે ઉપચાર નથી કરવામાં આવ્યો, એટલે અનુપચરિત અસદભૂત વ્યવહાર. જો જે આકાશમાં પણ ભિન્ન ભિન્ન દેખાય છે એ તો ખબર જ પડે છે કે આ મારા એટલે હું નથી, આ જુદી જ સત્તા છે, માટે એ તો ઉપચરિત અસદભૂત વ્યવહાર. જે આકાશના નિકટવર્તી ક્ષેત્રમાં છે, એક જ ક્ષેત્રમાં છે, તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. બરાબર, આ તો થઈ બે ભિન્ન વસ્તુને જોડીને વાત કરવાની વાત. બરાબર, હવે કોઈ એક જ વસ્તુને જો તોડીને, એટલે કે એના ગુણ પર્યાયને ભેદ પાડીને અથવા તેના દ્રવ્યને ગુણમાં ભેદ પાડીને ઉપચાર કરવામાં આવે, એટલે વ્યવહાર કરવામાં આવે, તો તેને સદભૂત વ્યવહાર નહીં કહે છે. ઉદાહરણ તરીકે જીવને રાગ ગુસ્સો આવી જવો, જીવને લોભ થવો, જીવને જે વિકારી ભાવ થાય છે એ વિકારી ભાવને પોતાના ભાવ કહેવા છે તો જીવ એની પર્યાય, હું જીવ દ્રવ્ય, મારા ગુસ્સાનો ભાવ કેટલો ખરાબ છે. હા, આ સોમિલનો ગુસ્સો એટલો ખરાબ છે, તો સોમિલ કોણ છે? જીવ દ્રવ્ય. અને ગુસ્સાના પરિણામ કોણ છે? એ જીવ દ્રવ્યની એક સમયની પર્યાયમાં થનાર એક એવો વિકારી ભાવ કે જેની ખરેખર સત્તા તો જીવમાં છે પણ નહીં. ખ્યાલ આવ્યો ને? તો એ તો કર્મની ઉપાધિથી અથવા જીવને જ્યારે પરપદાર્થ તરફ દ્રષ્ટિ જાય તો એની ઉપાધિથી જીવમાં ઉત્પન્ન થયેલો તે એક સમયનો વિકારી ભાવ છે, માટે છે તો જીવની સત્તામાં, માટે સદભૂત વ્યવહાર. પણ ખરેખર જીવનો નથી, એ તો ઉપાધિથી થયેલો છે, માટે ઉપચરિત ઉપાધિ છે ને, એટલે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવે છે કે નહીં? જીવની સત્તામાં થનાર અશુદ્ધ પર્યાયો એ જીવની સત્તામાં છે અને જીવને એનાથી ભેદ પાડીને વાત કરવામાં આવે છે, માટે એને સદભૂત વ્યવહાર નહીં કહે છે. પણ કેવો છે? ઉપચરિત છે. કેમ? કેમ કે ઉપાધિથી ઉત્પન્ન થયેલો છે. બરાબર, હવે અનુપચરિત જે ઉપાધિથી ઉત્પન્ન નથી થયા એવા જીવના ભાવ, તો એવા જીવના ભાવ કયા છે? એવા કયા જીવના નેચરલ ભાવો છે કે જે ઉપાધિ વગર પણ આમે થાય છે? તો જીવની જે પર્યાયો છે ને, જીવની પર્યાયોમાં થનાર એના શુદ્ધ ભાવો, જીવની જ્ઞાન ગુણની પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય, જીવની કેવળ જ્ઞાન, મતિશ્રુત જ્ઞાન, ચારિત્ર આદિ વિતરાકતાની પર્યાય, એ બધી જીવની શુદ્ધ પર્યાય જે જીવમાં જ પ્રગટ થાય છે, હવે એ જીવની પર્યાયને અને જીવ દ્રવ્યને ભેદ પાડીને વાત કરે છે, માટે તે સદભૂત વ્યવહાર નહીં છે. પણ અહીંયા તો કોઈ જાતનો ઉપચાર પણ નથી પર પદાર્થનો કે કર્મોપાધિનો, એ નેચરલી જીવની પર્યાય એમ થાય છે, માટે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. જો આ નયોનું પ્રકરણ આપણને અટપટું લાગે છે, થોડું કન્ફ્યુઝિંગ લાગે છે. કેમ કન્ફ્યુઝિંગ લાગે છે? કેમ કે આ શબ્દથી આપણે ફેમિલિયર નથી, એટલે એકવાર શબ્દનો મતલબ સમજાઈ જાય તો બહુ ઇઝી છે. બહુ ઇઝી શું કામ છે? કેમ કે આપણા નેચરલ થોટ પ્રોસેસમાં આપણે આવું જ વિચાર નથી કરતા કે ભાઈ જે જીવને અને પરપદાર્થને, મકાન, મંદિર, ગાડી, ઘોડાગાડી આદિ જે પણ આપણા વાસણો, કપડાં આદિ સાથે કનેક્ટ કરવું, તો એ તો જીવના પ્રદેશોથી સાક્ષાત ભિન્ન દેખાય છે કે નહીં? તો સ્થૂળમાં સ્થૂળ, ઉપચારમાં ઉપચાર છે કે નહીં? માટે એને ઉપચરિત અસદભૂત વ્યવહાર. એનાથી થોડાક અંદર આવીએ કે ભાઈ આ શરીર, આ કાન, નાક, નકશો, આ આપણો અવાજ આદિ, આ મન, મનના વિકલ્પો, વિકલ્પો નહીં, મન, દ્રવ્ય મન, આ બધા કેવા છે? કે ભાઈ અનુપચરિત પણ અસદભૂત વ્યવહાર. બરાબર, એનાથી પાછું થોડું અંદર આવો. આ જો આ અસદભૂત છે ને, એ અસદભૂત એ જીવની જે દ્રવ્યગુણ પર્યાયાત્મક સત્તા છે ને, એનાથી બહારની વસ્તુ છે. કયું? અસદભૂત વ્યવહાર. કેમ કે બે પદાર્થને જોડીને વાત કરે છે, તો બે પદાર્થ એટલે આ જીવની દ્રવ્ય ગુણ પર્યાયની સત્તાની બહારનો બીજો પદાર્થ એની સાથે જોડીને વાત કરે છે, માટે એ અસદભૂત વ્યવહાર નહીં છે. અને સદભૂત વ્યવહાર નહીં શું છે કે જીવની દ્રવ્ય ગુણ પર્યાયની સત્તાની અંદર જ છે, પણ હવે આ સત્તામાં ભેદ પાડીને વાત કરે તેને સદભૂત વ્યવહાર નહીં કહે. તો સદભૂત વ્યવહાર નહીં જીવની વિકારી પર્યાય જે પર પદાર્થની ઉપાધિથી થાય છે, માટે ઉપચરિત સદભૂત વ્યવહાર. અને હવે જે પર પદાર્થની ઉપાધિ વગર જીવના સ્વાભાવિક ભાવો થાય છે તે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. જો આ રીતે આપણે નયોની ચર્ચા એમાં જો ક્યાંથી વાત ઉપાડી હતી, નયના બે પ્રકાર નિશ્ચયનય વ્યવહાર, નિશ્ચયનયના બે પ્રકાર દ્રવ્યાર્થિક નય પર્યાયાર્થિક નય, દ્રવ્યાર્થિક નયના ત્રણ પ્રકાર નૈગ્રમ નય સંગ્રહ નય વ્યવહાર, પર્યાયાર્થિક નયના ચાર પ્રકાર ક્યાંથી શરૂ થયું, પર્યાયાર્થિક નયના ચાર પ્રકાર પર્યાયાર્થિક નયના ચાર પ્રકાર રુજુ સૂત્ર નય શબ્દ નય સમુભિરૂઢ નય અને એવંભૂત નય, બરાબર. આ થયા દ્રવ્યાર્થિક નયના પ્રકારો. હવે પર્યાયાર્થિક નય, પર્યાયાર્થિક નયના મુખ્ય બે પ્રકાર સદભૂત વ્યવહાર, અરે સોરી હવે આવ્યું વ્યવહાર નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચયના બે પ્રકાર દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક, દ્રવ્યાર્થિકના ત્રણ અને પર્યાયાર્થિકના ચાર, એમ કરીને સાત નયો. હવે આવો વ્યવહાર નયમાં, વ્યવહાર નયના મુખ્ય બે પ્રકાર સદભૂત વ્યવહાર અને અસદભૂત વ્યવહાર, અને બેવના બે બે અનુપચરિત ઉપચરિત, ઉપચરિત સદભૂત વ્યવહાર અનુપચરિત સદભૂત વ્યવહાર, ઉપચરિત અસદભૂત વ્યવહાર અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, બરાબર. જો આ રીતે આપણે આ નયોનું ચેપ્ટર થોડું જોયું. હવે જો આગળ એક સ્પેશિયલ નય આપણને આવે છે, ક્વેશ્ચન નંબર 79 પ્રશ્નોત્તર માળામાં પેજ નંબર 264 અધ્યાય 8 માં વ્યવહાર નયના જે ભેદ પ્રભેદ આપણે હમણાં જ જોયા, ચાર ભેદ જોયા ને, ઉપચરિત અસદભૂત વ્યવહાર, અનુપચરિત અસદભૂત વ્યવહાર, ઉપચરિત સદભૂત વ્યવહાર, અનુપચરિત સદભૂત વ્યવહાર, આ ચાર નયોને હવે પંચાધ્યાયી નામક એક ગ્રંથાધિરાજ છે, જે એક મૂળ આચાર્યનો પંચાધ્યાયી નામક ગ્રંથાધિરાજ છે, એમાં આ ચાર વ્યવહારના નયોનું વર્ણન થોડીક આધ્યાત્મિક શૈલીમાં બહુ જ સરસ રીતે કરવામાં આવ્યું છે, એટલે એને અહીંયા જુદી રીતે તારવવામાં આવ્યા છે. જો આને ધ્યાનથી સમજશું, આજે આપણો આ વિષય વસ્તુ આ જ છે. આપણે એમ સમજીએ કે જે અત્યાર સુધી વ્યવહારને આપણે સમજ્યા છે એને આગમના વ્યવહાર નહીં કહેવામાં આવે છે, અને જે પંચાધ્યાયીમાં વ્યવહાર નહીં કહેવામાં આવે છે એને અધ્યાત્મના વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જો આ વ્યવહાર નહીંમાં પણ ભેદ પ્રભેદ છે એને આપણે સમજીએ છીએ, આગમના વ્યવહાર નહીં અને અધ્યાત્મના વ્યવહાર નહીં, બરાબર. અથવા ઘણી જગ્યાએ જે આ પંચાધ્યાયી જે આપણે અત્યારના વ્યવહારને જોયા પહેલા, એને પ્રથમ પ્રકારના પ્રથમ શૈલીના વ્યવહારને કહેવામાં આવે છે, અને પંચાધ્યાયીમાં જે વ્યવહાર નહીં છે એને દ્વિતીય શૈલીના બીજા પ્રકારના વ્યવહારને કહેવામાં આવે છે. જીવની જે સત્તા છે, જો ધ્યાન આપજો, વ્યવહાર નહીં કોને કીધું હતું, વ્યવહાર નહીંની પરિભાષા શું છે, કે જે ભિન્ન ભિન્ન પદાર્થને એક કરીને વાત કરે. જો આપણે જોવું હોય ને તો વ્યવહાર નહીંની પરિભાષા છે પેજ નંબર 255 ક્વેશ્ચન નંબર 56, કોઈ નિમિત્ત કારણથી અથવા તો કોઈક પ્રયોજનથી એક પદાર્થને બીજા પદાર્થ સાથે જોડવાવાળા જ્ઞાનને વ્યવહાર નહીં કહે છે, અથવા કોઈ એક પદાર્થમાં ભેદ પાડવાવાળા જ્ઞાનને વ્યવહાર નહીં કહે છે, બરાબર. આ આપણે વ્યવહારની પરિભાષા છે. ફરીથી વ્યવહારના બે ભેદ પાડ્યા હતા, સદભૂત વ્યવહાર અસદભૂત વ્યવહાર. તો કેવી રીતના ભેદ પાડ્યા કે એક જે પદાર્થની સત્તા છે એ સત્તાની બહારના બીજા પદાર્થ સાથે જોડીને વાત કરવામાં આવે તો અસદભૂત વ્યવહાર નહીં કહેવાય છે. અને આ જે પદાર્થની સત્તા છે એ પદાર્થની સત્તાને એમને એમ વાત કરી નાખો તો નિશ્ચય થઈ જાય, બરાબર ને? પણ એમને એમ વાત ન કરતા એ પદાર્થની સત્તામાં પણ ભેદ પાડીને વાત કરીએ તો સદભૂત વ્યવહાર નહીં થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના સમજો કે આ આખો પદાર્થ છે, એ પદાર્થને બીજા પદાર્થ સાથે જોડીને વાત કરીએ તો એ અસદભૂત વ્યવહાર થઈ જાય. એ આખા પદાર્થને એમને એમ વાત કરી દઈએ તો નિશ્ચય થઈ જાય, પણ એ પદાર્થને ભેદ પાડીને વાત કરીએ, એની અંદર જ પણ ભેદ પાડીને વાત કરીએ તો સદભૂત વ્યવહાર નહીં થાય છે, બરાબર? હવે ફંડામેન્ટલ ક્વેશ્ચન એ ઉભો થાય છે કે આ જે આખો પદાર્થ પહેલા એસ્ટાબ્લિશ કર્યો, તમારે પદાર્થની સત્તા, એ પદાર્થની બાઉન્ડ્રીઝ, પદાર્થની સીમા શું છે એ તો એસ્ટાબ્લિશ કરવું પડે કે નહીં? તો ખબર પડે ને કે હવે આજે વિવક્ષા કરી કયા એક પ્રકારે વર્ણન કરવામાં આવ્યું એ સદભૂત વ્યવહાર થયો કે અસદભૂત વ્યવહાર થયો. ખ્યાલ આવ્યો કે નહીં? પદાર્થની સત્તાની બહાર સાથે કમ્પેર કરો તો એને અસદભૂત વ્યવહાર કહેવાય, અને પદાર્થની સત્તાની અંદરમાં ટુકડા પાડો તો સદભૂત વ્યવહાર થઈ જાય. પણ પદાર્થની સત્તા શું? ખ્યાલ આવે છે કે નહીં? પદાર્થની બાઉન્ડ્રીઝ શું? હવે જો આપણે આગમના નયો, આગમની અપેક્ષાથી જોઈએ તો પદાર્થની સત્તા કેટલી છે કે એના દ્રવ્ય ગુણ પર્યાય, એના દ્રવ્ય ગુણ પર્યાય જેટલી જ પદાર્થની સીમા છે. આપણે આગળના પ્રશ્નોત્તર માળાના પ્રકરણોમાં શીખ્યા ને દ્રવ્ય ગુણ પર્યાય અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પદાર્થની સીમા છે. એની બહાર, દ્રવ્ય ગુણ પર્યાયની બહાર એ પદાર્થનો અભાવ છે. એના સ્વચતુષ્ટય એ પદાર્થના એ દ્રવ્યની સીમાની અંદર જ છે, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયની અંદર જ છે. પણ એ દ્રવ્ય ગુણ પર્યાયની સીમાની બહાર એના પરચતુષ્ટય છે, એટલે કે ત્યાં એનો અભાવ છે, બરાબર? આ રીતે જ્યાં સીમા સ્થાપિત કરી અને હવે વ્યવહાર નયનું વર્ણન કર્યું, જ્યાં દ્રવ્યની સીમા દ્રવ્ય ગુણ પર્યાયાત્મક દ્રવ્ય તરીકે સીમા સ્થાપિત કરી અને વ્યવહાર નયનું વર્ણન કર્યું, તો દ્રવ્યની એની ગુણની ને પર્યાયની અંદર સદભૂત વ્યવહાર નહીં, અને પદાર્થના દ્રવ્ય ગુણ પર્યાયની બહાર જોડીને વાત કરવામાં આવે તો અસદભૂત વ્યવહાર નહીં, બરાબર? હવે જો પંચાધ્યાયી ગ્રંથ જે છે એમાં વર્ણન થોડું જુદી રીતે અધ્યાત્મની અપેક્ષાએ કર્યું છે. અધ્યાત્મની અપેક્ષાએ એટલે શું? હવે પહેલા ઈ સમજીએ. જુઓ, જીવ નામક પદાર્થ જે છે એ જીવ નામક પદાર્થ એટલે દ્રવ્ય, એમાં અનંત ગુણો રહેલા છે. કેટલા અનંત? કે આકાશના જેટલા પ્રદેશ છે એનાથી પણ અનંત ગણા ગુણો એ જીવ નામક પદાર્થમાં રહેલા છે. આ ગુણો એટલે શું? કે દ્રવ્યની જ વિશેષતાઓ, દ્રવ્યની વિશેષતાઓ એને ગુણો કહેવાય છે. આ ગુણો અને દ્રવ્ય, ગુણોનો સમૂહ અને દ્રવ્ય એનો આખો સમુદાય, દ્રવ્ય ગુણાત્મક જે આખો સમુદાય, આખો ત્રિકાળી પદાર્થ, એ ત્રિકાળ વસ્તુ છે. એ ત્રણેય કાળ એમને એમ રહેવારૂપ વસ્તુ છે, નેવર ચેન્જિંગ વસ્તુ છે. ખ્યાલ આવે છે કે નહીં? દ્રવ્ય અને ગુણોનો સમૂહ મળીને એક અભેદ, ત્રિકાળ, અનચેન્જિંગ પદાર્થ બને છે. અને આના સિવાય દ્રવ્યમાં પર્યાય જે છે એ પર્યાય શું છે? કે ભાઈ, દરેક ગુણોનું વર્તમાનમાં કેવી અવસ્થા છે, કેવું પરિણમન છે, એ વર્તમાનના પરિણમનને પર્યાય કહેવામાં આવે છે. આ પર્યાય કેવી છે? કે નિરંતર દર સમયે બદલતી રહે છે, બરાબર? હવે દર સમયે બદલતી પર્યાયોમાં અમુક પર્યાય તો સ્વભાવ પર્યાય છે. સ્વભાવ પર્યાય એટલે કે જ્યાં એ પર્યાયમાં જેવા ગુણ છે એનું શુદ્ધ પરિણમન હોય તો એને સ્વભાવ પર્યાય કહેવાય છે, અને અમુક પર્યાયો વિભાવ પર્યાય છે, એટલે કે જેવું ગુણ છે એના રૂપ નહીં પણ અન્ય રૂપ પર્યાયમાં પરિણમન થવું, તો એને વિભાવ પર્યાય કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના જો જીવમાં જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ એટલે શું કે જીવની પદાર્થને જાણવા રૂપ શક્તિ, બરાબર, ખાલી એવી શક્તિ એને ગુણ કહેવાય છે. પણ હવે વર્તમાનમાં કયો પદાર્થ જાણે છે? ખ્યાલ આવે ને, જ્યાં એવો પ્રશ્ન આવે કે વર્તમાનમાં શું કરી રહ્યો છે, એટલે તરત પર્યાય થઈ ગયો. અને જીવની ત્રિકાળ શક્તિ એને ગુણ કહેવામાં આવે છે, બરાબર. ઓકે, હવે જ્યાં એ પદાર્થની જેવી સ્વભાવરૂપ પર્યાય છે, પદાર્થની સ્વભાવરૂપ પર્યાય છે, એને તો પદાર્થની સીમામાં લીધી. જો આપણે અધ્યાત્મના નયમાં જો ધ્યાન આપજો, પંચાધ્યાયીમાં આવતા જે અધ્યાત્મના નયો છે, એ અધ્યાત્મના નયમાં પદાર્થની સીમા શું છે એને આપણે ડિફાઇન કરીએ છીએ. હા, જ્યાં પદાર્થમાં દ્રવ્ય ગુણાત્મક આખો પદાર્થ જે છે એ તો ત્રિકાળી શુદ્ધ પદાર્થ છે. એના સિવાય જે પર્યાય, એ પર્યાય જો સ્વભાવ પર્યાય હોય, એટલે કે એનું દ્રવ્ય ગુણ જેવું જ પરિણમન હોય, તો એને સ્વભાવ પર્યાય કહેવાય છે. અને દ્રવ્ય ગુણથી વિપરીત અન્ય પદાર્થ જેવું પર્યાયનું પરિણમન હોય, તો એને વિભાવ પર્યાય કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો દ્રવ્ય ગુણ પ્લસ સ્વભાવ પર્યાયને તો સીમામાં લીધી, પણ વિભાવ પર્યાયને સીમાથી બહાર કાઢી નાખી. ખ્યાલ આવ્યો કે નહીં? જો જીવ અને પૂદગલ, જીવ અને પૂદગલ એ બે પદાર્થને તો અત્યંત અભાવ છે, છે કે નહીં? આપણે પહેલા ચાર અભાવમાં શીખીને આવ્યા ને કે જીવ અને પૂદગલને તો અત્યંત અભાવ છે. એ અત્યંત અભાવ હોવા છતાં જે આપણે આગમના વ્યવહાર નયો પહેલા જોયા લાસ્ટ ક્લાસમાં, એમાં લૌકિક ઉપચારથી આ ઘર મારું છે, આ કપડાં મારા છે, આ ગાડી મારી છે, એવું વર્ણન કરવું, એ વર્ણનનું મોક્ષ માર્ગમાં શું પ્રયોજન? કાંઈ પ્રયોજન નથી. કે ઘર મકાન આપણું છે જ નહીં, ખરેખર તો મારામાં અને ઘર મકાનમાં અત્યંત અભાવ છે. એવું હોવા છતાં લૌકિક વ્યવહાર પાડવા માટે, જે આપણું જીવન નિર્વાહ કરવા માટે, જે લોકમાં કોઈ પૂછે કે ભાઈ તમારું ઘર કયું, તો ભાઈ કેવા થાય ને કે ભાઈ મારું ઘર આ ફલાણું છે, એના માટે થઈને એવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. એટલે એને આગમના વ્યવહાર નહીં કીધા કે ભાઈ તમારું મંદિર ક્યાં છે, ભાઈ અમારું પારલાજીન મંદિર વિલે પારલા સ્ટેશન આગળ આવેલું છે. અમારું મંદિર અલગ દ્રવ્ય છે ને હું અલગ દ્રવ્ય છું, ખરેખર મારામાં ને એનામાં અત્યંત અભાવ છે. એવું હોવા છતાં લૌકિક વ્યવહાર માટે એવો વ્યવહાર કરવામાં આવે છે, તેને આગમના વ્યવહાર નહીં કહેવાય છે, બરાબર. હવે જ્યાં જેને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, એ મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે એ પર પદાર્થ જે ટોટલી જુદા જ અત્યંત અભાવ જેવા પૂદગલ પદાર્થ છે, એની સાથે વ્યવહાર પાડીને શું મતલબ? માટે પંચાધ્યાયીમાં જે વ્યવહાર નયનું વર્ણન કરવામાં આવ્યું છે, એમાં પર પદાર્થ તો કાઢી જ નાખ્યા. જે જીવના દ્રવ્યગુણ પર્યાયની સત્તા છે, એ જીવના દ્રવ્યગુણ પર્યાયની સત્તાની અંદર એક બીજી સત્તા ઉભી કરી. કઈ બીજી સત્તા? કે જીવના શુદ્ધ દ્રવ્ય ગુણ પ્લસ એની જે સ્વભાવ પર્યાય છે તે. હવે જો આટલા દ્રવ્ય ગુણ પ્લસ સ્વભાવ પર્યાયમાં જો ભેદ પાડીને વાત કરવામાં આવે, તો તેને સદ્ભૂત વ્યવહાર નહીં કીધો છે. અને જો જીવના દ્રવ્ય ગુણ પર્યાયને વિભાવ પર્યાય સાથે કનેક્ટ કરવામાં આવે, હવે વિભાવ પર્યાય એ પરદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થવાથી આપણને ગુસ્સો આવી જાય કે નહીં? તો ગુસ્સો એ પોતાને જ જોઈને ગુસ્સો આવે છે કોઈને, કાં તો કોઈ પરપદાર્થનો વિચાર કરીને, અથવા કોઈ પરપદાર્થને જોઈને, હા, કોઈ અન્ય વ્યક્તિ ઉપર, કોઈ અન્ય સિચ્યુએશન ઉપર આપણને ગુસ્સો આવે કે નહીં? તો એ અન્ય વ્યક્તિને, અન્ય પદાર્થને જોતા ગુસ્સો આવે છે, એનો મતલબ કે જીવના જે રાગ દ્વેષના ભાવ છે, એ રાગ દ્વેષના ભાવ પોતાને જોઈને ક્યારેય નથી થતા, એ રાગ દ્વેષના ભાવ કોઈ અન્ય વ્યક્તિને જ જોઈને થાય છે અથવા અન્ય સિચ્યુએશનને જોઈને થાય છે. માટે એ વિભાવ પર્યાયનું મૂળ આત્મામાં નથી, અન્ય પદાર્થમાં છે એમ ગણીને એ આખી વિભાવ પર્યાયને છે તો જીવની સત્તામાં જ. એ રાગ દ્વેષના ભાવ કોઈ પૂતગલને થોડી થાય છે. જેવી રીતના આ આપણું મંદિર, આ આપણા દેવશાસ્ત્ર ગુરુ, એમ કરીને આપણને એમના પ્રત્યે કેટલો અહોભાવ થાય, ભક્તિનો ભાવ આવે કે નહીં. હવે આ ભક્તિનો ભાવ એ રાગ ભાવ છે કે નહીં, તો એ રાગ ભાવ કઈ મંદિરમાં થાય છે, એ રાગ ભાવ ભગવાનના ફોટામાં કે જીનવાણીમાં પુસ્તકમાં થાય છે, આપણે જીવની સત્તામાં જ થાય છે કે નહીં. તો પણ જીવની સત્તામાં થવા છતાં એ રાગ ભાવ અન્ય વસ્તુને, અન્ય પદાર્થને જોઈને થવાને કારણે એને જીવની સત્તામાંથી બહાર કાઢી નાખ્યા. હવે એ જીવની સત્તામાંથી બહાર કાઢી નાખ્યા તો જીવની સત્તા અને આ રાગ દ્વેષના ભાવ જે અન્ય સત્તા છે એને જોડીને વાત કરતા નહીં ને અસદભૂત વ્યવહાર નહીં કીધું. કેમ કે પર પદાર્થ સાથે જોડીને વાત કરનારને અસદભૂત વ્યવહાર નહીં કહેવાય છે. ખ્યાલ આવે છે? અને હવે આજે જીવની શુદ્ધ સત્તા ઉત્પન્ન થઈ, એટલે કે જીવનો દ્રવ્ય ગુણ અને એની સ્વભાવ પર્યાય. સ્વભાવ પર્યાય તો હંમેશા જીવને જોતા જ થાય છે. હા, જીવને કેવળ જ્ઞાન ક્યારે થાય? કે જયારે પોતાના આત્મામાં લીન થઈ જાય તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ જીવને જ્ઞાન, જીવનો જે સ્વભાવ છે ને એનું જ્ઞાન દર સમયે સ્વભાવ સ્વભાવ જ્ઞાન જ્ઞાન જાણવું જાણવું થાય છે કે નહીં? તો એ જાણવાનું પર્યાય પણ છે તો ખરેખર પોતાના આત્માની શુદ્ધ અવસ્થા ને. માટે એને સ્વભાવ પર્યાય કીધું, એટલે એને સ્વભાવ કીધો. તો એ સ્વભાવમાં પણ ભેદ પાડવો એને સદ્ભૂત વ્યવહાર કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો હવે હું છે ને, આપણે લાસ્ટ ટાઈમ જે વ્યવહાર નહીં જોયા એને પહેલી વિવક્ષા એટલે પહેલી શૈલી, અને આ પંચાધ્યાયીના વ્યવહારને એને બીજી શૈલી, એવી રીતના આપણે ભેદ પાડશું. તો જે પહેલી શૈલીમાં અસદભૂત વ્યવહાર નહીં કોને કીધો તો, કે જે સાવ ભિન્ન પર પદાર્થ છે ઘર મકાન આદિ એને પોતાના કહેવા એ ઉપચરિત અસદભૂત વ્યવહાર. ભિન્ન પૂતગલ પદાર્થ ધ્યાન આપજો, અને જે નિકટવર્તી પૂતગલ પદાર્થ છે જેવી રીતના શરીર મન વાણી આદિ, તો એને પોતાના કહેવા એ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધું. બરાબર, પહેલી શૈલીમાં. હવે બીજી શૈલીમાં પંચાધ્યાયીના ગ્રંથમાં આ જે પૂતગલને પોતાના કહેવા એને તો ઉડાવી જ દીધું. કેમ કે જ્યાં જીવ અને પૂતગલને અત્યંત અભાવ છે તો એ લૌકિક પ્રયોજન માટે ભલે એને જીવ સાથે જોડ્યા હોય, પણ જ્યાં આધ્યાત્મિક પ્રયોજન છે, મોક્ષ માર્ગનું આપણું પ્રયોજન છે, ત્યાં પૂતગલ દ્રવ્યનું કામ જ શું? માટે એને ઉડાવી જ દીધા, એ જોતા જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે અસદભૂત વ્યવહારને એમાં શું નાખશું? જીવની સત્તામાં થતા રાગાદી ભાવો એને અસદભૂત વ્યવહાર નહીં કીધા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો પહેલી શૈલીમાં જીવની સત્તામાં થતા રાગાદી ભાવને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધા હતા. ખ્યાલ આવ્યો ને? જો આપણે વાત સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ કરીએ છીએ કે નહીં, સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ, તો જ્યાં આગમ શૈલી છે એ તો ઘણી સ્થૂળ છે અને અધ્યાત્મ શૈલી છે એ ઘણી સૂક્ષ્મ છે. તો આગમ શૈલીમાં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું હોય? અનુપચરિત સદભૂત વ્યવહાર, બરાબર. અને સ્થૂળમાં સ્થૂળ શું હોય? ઉપચરિત અસદભૂત વ્યવહાર. એમ સમજો કે આ પાછળના બે, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં અને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, એને ડિલીટ જ કરી નાખ્યા અધ્યાત્મની શૈલી. ખ્યાલ આવ્યો કે નહીં? આ પાછળ આ જે ચાર વ્યવહાર નહીં હતા એમાંથી પાછળના બે, સ્થૂળમાં સ્થૂળ બે, એને ડિલીટ જ કરી દીધા, જોઈએ જ નહીં. હવે આખું તમારું સ્પેક્ટ્રમ આમ મૂવ થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? આખું સ્પેક્ટ્રમ જે અહીંયા સ્થૂળમાં હતું એની બદલે હવે સૂક્ષ્મમાં આવ્યા. તો સૂક્ષ્મમાં આવ્યા તો હવે જે આ સદભૂત વ્યવહાર નહીં હતા કે નહીં, હા, ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, એના એ પહેલી શૈલીમાં ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, જીવના રાગ દ્વેષના પરિણામ એને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધા હતા, એને જ બીજી શૈલીમાં આવે અસદભૂત વ્યવહાર નહીં કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે આપણે થોડું પ્રશ્નોત્તર માળામાંથી વાંચીએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો ક્વેશ્ચન નંબર 79 કાઢો. પંચાધ્યાય આધ્યાત્મક દ્રષ્ટિએ વ્યવહાર નહીંનું સ્વરૂપ કહો. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? તો જો પંચાધ્યાયી ભાગ એક ગાથા 525-551 માં વ્યવહાર નહીંનું ચાર પ્રકારનું વર્ણન કર્યું છે તે અહીં સાર રૂપે છે. હવે આપણે સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ જશું એટલે આપણે ઊંધેથી વાંચીએ છીએ. હા, ધ્યાન આપજો. ઊંધેથી આપણે એટલે 1, 2, 3, 4 પોઈન્ટ્સ લખ્યા છે ને, આપણે 4 વાંચીએ અને એને કમ્પેર કરતા જશું પહેલી શૈલી સાથે. આ બીજી શૈલી છે. બરાબર જો ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, નંબર 3 વાંચું છું. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, સ્થૂળમાં સ્થૂળ વ્યવહાર. બરાબર સાધક એમ જાણે છે, કોની વાત કરી? સાધક જીવની, જે મોક્ષ માર્ગમાં ચાલે છે એવા જીવની. અહીંયા કોઈ વ્યવહારી જીવની વાત જ નથી. ખ્યાલ આવે ને? જે પહેલી શૈલી હતી એમાં તો એક જનસાધારણ માટે આગમની અપેક્ષાએ બધા જ જીવોને લાગુ પડે એવા વ્યવહાર નહીં છે. અહીંયા કોના માટે વ્યવહાર નહીં છે? કે ભાઈ જે સાધક છે, જે આત્માર્થી છે, એના માટેના જ આ વ્યવહાર છે. તો કોના માટે? જો સાધક એમ જાણે છે કે હજી મારી પર્યાયમાં વિકાર થાય છે. બરાબર જે અરિયંત ભગવાન છે એ તો નિર્વિકારી થઈ ગયા, મિથ્યા દ્રષ્ટિ છે એ તો વિકારથી ભરપૂર છે. પણ સાધક જીવ કેવા છે? કે મિશ્ર રૂપે છે. એમને પ્યોરિટી પણ વધી છે પણ હજી ઇમ્પ્યોરિટી પણ છે ને. હા, તો જો શું કહે છે? સાધક જીવ જાણે છે કે હજી મારા પર્યાયમાં વિકાર થાય છે. તેમાં જે વ્યક્ત રાગ, બુદ્ધિપૂર્વકનો રાગ પ્રગટ ખ્યાલમાં પકડી શકાય છે તેવા બુદ્ધિપૂર્વકના રાગને આત્માનો જાણવો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર રહે છે. જો સૌથી પહેલા તો જે પહેલી શૈલીમાં અસદભૂત વ્યવહાર નહીંમાં પૂતગલને પોતાના જીવ સાથે જોડ્યા હતા એને અહીંયા અધ્યાત્મની શૈલીમાં ઉડાવી જ દીધા. એટલે બે જે અસદભૂત વ્યવહાર નહીં હતા ને પહેલી શૈલીમાંથી, ઉપચરિત અને અનુપચરિત, એ બે ખાલી થઈ ગયા. ખાલી થઈ ગયા કેમ કે એને ઉડાવી દીધા. હા, તો હવે જે બાકી બધા, જો આ બે ફર્સ્ટ શૈલીમાં બે સદભૂત વ્યવહાર નહીં અને બે અસદભૂત વ્યવહાર નહીં. બરાબર આ બે અસદભૂત વ્યવહાર નહીં છે એને તો પૂતગલ ને જીવ સાથે જોડતા હતા, ઘર મકાનને અને શરીર મન માનીને એને ઉડાવી દીધા અધ્યાત્મની શૈલીમાં. અને અધ્યાત્મની શૈલીમાં આ જે સદભૂત વ્યવહાર નહીંમાં ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે એના બે ટુકડા પાડી દીધા. ખ્યાલ આવે છે કે નહીં? જેમાં જીવના રાગાદી ભાવોને, રાગાદી વિકારી ભાવોને જીવ સાથે જોડ્યા હતા, તો પહેલી શૈલીમાં એ રાગાદી વિકારી ભાવોને જીવની સત્તામાં લઈ લીધા હતા. કેમ કે દ્રવ્ય ગુણ અને બધી જ પર્યાયો એ જીવની સત્તા, એવી ત્યાં ડેફિનેશન હતી. ખ્યાલ આવે કે નહીં? અને ત્યાં જીવની પર્યાયમાં ભેદ પાડતા હતા એટલે સદભૂત વ્યવહાર નહીં હતો. અહીંયા શું કર્યું બીજી શૈલીમાં? જીવના જે વિકારી ભાવો છે ને, રાગાદી વિકારી ભાવો, એને જીવની સત્તામાંથી કાઢી જ નાખ્યા. કેમ કાઢી નાખ્યા? કેમ કે ખરેખર એ રાગાદી વિકારી ભાવો જીવને પોતા તરફ દ્રષ્ટિ થતા જ નથી. અરે અહીંયા તો સાધક જીવની વાત છે ને, જેને પુરુષાર્થ પાડીને પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરીને અરિયંત થવું છે, એના એ રાગાદી ભાવો પર દ્રષ્ટિ જ શું કામ હોય? જે રાગાદી ભાવ પર પદાર્થને જોઈને ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે એને જીવની સત્તામાંથી કાઢી જ નાખ્યા. હવે જ્યાં જીવની સત્તામાંથી એને કાઢી નાખ્યા, તો જીવની સત્તાની બહારની વસ્તુ અને જીવની સત્તાને જોડીને વાત કરવી એટલે અસદભૂત વ્યવહાર નહીં થઈ ગયો. બરાબર હવે એ અસદભૂત વ્યવહાર નહીંમાં બે ભેદ પાડ્યા. કયા બે ભેદ પાડ્યા? એક બુદ્ધિપૂર્વકના રાગ દ્વેષ અને એક અબુદ્ધિપૂર્વકના રાગ દ્વેષ. ખ્યાલ આવ્યો? હવે જો એ જોઈએ કે બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વકનો શું મતલબ. જો સમજો કે આપણને ઘરથી આપણે મંદિર જઈ રહ્યા છે, આપણે ઘરમાંથી ગાડી કાઢી મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ. રસ્તામાં કોઈ નાનકડો ચમકલું થયું, કોઈ આમ એક્સિડન્ટ જેવું થઈ ગયું, ખ્યાલ આવ્યો? હવે નાનકડું એક્સિડન્ટ જેવું થઈ ગયું અને આપણને અંદરથી જે ગુસ્સો આવ્યો ઓલા વ્યક્તિ પર જે ગાડીને આમ ટચ કરીને ગયો, એ ગુસ્સો આપણને પોતાને પણ જણાય છે કે નહીં? એ પ્રગટ થાય છે ને, ગુસ્સો પ્રગટ થયો અને બહારમાં દેખાય છે, આપણે અનુભવ કરી શકીએ છે, ખ્યાલ આવ્યો કે નહીં? એને બુદ્ધિપૂર્વકના રાગ દ્વેષ કહેવાય છે. બુદ્ધિપૂર્વક એટલે જાણે કોઈ બુદ્ધિથી કરતા હોય એમ નહીં, બુદ્ધિપૂર્વક એટલે જે જીવને પોતાને ખ્યાલમાં આવે છે, જે જીવને પકડાય છે, એવા રાગ દ્વેષના પરિણામ, ખ્યાલ આવ્યો કે નહીં? એને બુદ્ધિપૂર્વકના રાગ દ્વેષના ભાવ કહેવાય છે. હવે બીજું એક્ઝામ્પલ સમજો, કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે અથવા કોઈ મુનિરાજ છે, એ પોતાના આત્મામાં લીન છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પોતાના આત્માનો અનુભવ કરી રહ્યા છે અથવા મુનિરાજ છે પોતાના આત્માનો અનુભવ કરી રહ્યા છે, તો આત્માનો અનુભવ તો અરિહંત ભગવાન પણ કરે છે કે નહીં? હવે અરિહંત ભગવાન બી આત્માનો અનુભવ કરે છે, મુનિરાજ અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા બી આત્માનો અનુભવ કરે છે, તો બેમાં ફરક શું? બેમાં ફરક એ છે કે જે અરિહંત ભગવાનને આત્માના અનુભવમાં જે લીન છે, તો એમને જરાય વિકાર છે જ નહીં, પ્યોર, એકદમ પ્યોર આત્મા છે, ખ્યાલ આવે છે ને? જ્યારે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને અને મુનિરાજને આત્માના અનુભવ વખતે પ્યોરિટી તો છે, પણ સાથે થોડી ઇમ્પ્યોરિટી પણ છે એમને. એ ઇમ્પ્યોરિટી એમને અનુભવમાં નથી આવતી, અનુભવમાં આવે તો એને નાશ કરી દે, પોતાના આત્મામાં લીન થઈ જાય ને, પણ એ અનુભવમાં એટલે બુદ્ધિથી પકડાતી નથી, ખ્યાલ આવ્યો ને? બુદ્ધિથી જે ભાવ, રાગ દ્વેષના ભાવ પકડાય તેને બુદ્ધિપૂર્વક કહેવાય. અબુદ્ધિપૂર્વક એટલે કે જે બુદ્ધિમાં પકડાય નહીં, જેને જીવ, આપણી સ્થૂળ બુદ્ધિ છે ને, આપણું જ્ઞાન, મતિશુદ્ધ જ્ઞાન સ્થૂળ જ્ઞાન છે, એટલે જીવના બધા વિકારી ભાવો પકડાઈ શકાતા નથી, તો તેને અબુદ્ધિપૂર્વકના ભાવ કહેવાય છે. જેવી રીતના સમજો કે આપણે વર્તમાનમાં, આપણે હવે શું આપણા જેવું એક્ઝામ્પલ આપીએ, વર્તમાનમાં સમજો આપણે અત્યારના પાઠશાળામાં ચર્ચા કરી રહ્યા છે. હવે સમજો આના પછી આપણે સમજો ભોજનનો ટાઈમ થાય તો ભોજન કરી રહ્યા છે, બપોરના સુવાનો ટાઈમ થાય થોડું સુઈ જઈએ છે, અથવા સાંજના આપણે કંઈક પુસ્તક વાંચતા હોય તો પુસ્તક વાંચીએ છીએ, ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય તો પ્રવચન સાંભળીએ છીએ, અથવા તો સાંજના સપોઝ આપણે કોઈ ટીવી જોઈએ છે તો ટીવી જોઈ રહ્યા છે. પણ આ બધી જ પરિસ્થિતિમાં જે દેવશાસ્ત્ર ગુરુ ભગવાનની ભક્તિ આપણા હૃદયમાં છે, એ ભક્તિ તો આપણા હૃદયમાં નિરંતર છે જ કે નહીં? જેવી આપણી શ્રદ્ધા છે, જેવી આપણી માન્યતા છે, એવી શ્રદ્ધાને માન્યતા તો નિરંતર બધી જ પરિસ્થિતિમાં છે કે નહીં? તો આજે બધી પરિસ્થિતિમાં આવી શ્રદ્ધાને માન્યતા હોવી, એ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ આપણા હૃદયમાં હોવી નિરંતર, એને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવાય છે, ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે નિરંતર આપણા હૃદયમાં છે જ, અને એ પરિણામ આપણને, હવે સમજો આપણે જમવા બેઠા હોય તો એ ભક્તિનો રાગ આપણને અનુભવાતો નથી, પણ અંદરથી બહુમાન જીનેન્દ્ર ભગવાનનું એ તો છે જ ને આપણને, ખ્યાલ આવે? તો એ અબુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ છે. અને સમજો જ્યારે ભક્તિ કરતા જોઈએ ત્યારે તો નિરંતર આપણને ભક્તિના પરિણામ અનુભવાય છે કે નહીં? તો એ બુદ્ધિપૂર્વકની એનો રાગ છે, ખ્યાલ આવ્યો? હા, તો જો ફરીથી આપણે નયમાં આવી જઈએ, અધ્યાત્મના પંચાધ્યાયીના નયમાં એણે શું કર્યું કે જે વિકારી ભાવ રાગ દ્વેષના છે એને જીવની સત્તામાંથી કાઢી નાખ્યા, અને હવે એને જ્યાં જીવ સાથે કોરિલેટ કરવામાં આવે છે તો અસદભૂત વ્યવહાર નહીં થઈ ગયો. એ અસદભૂત વ્યવહારની ના બે ભેદ પાડ્યા, એક બુદ્ધિપૂર્વક જે સ્થૂળ છે અને એક અબુદ્ધિપૂર્વક જે સૂક્ષ્મ રાગાદી ભાવો છે. તો જે સ્થૂળ રાગાદી ભાવો છે એને ઉપચરિત વ્યવહાર, અસદભૂત વ્યવહાર નહીં કીધા, અને જે સૂક્ષ્મ રાગાદી ભાવો છે એને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધા. જો આપણે હવે પ્રશ્નોત્તર માળામાંથી ફરીથી વાંચીએ, પોઈન્ટ નંબર 3, ઉપચરિત અસદભૂત વ્યવહારને સાધક એમ જાણે છે કે હજી મારી પર્યાયમાં વિકારી ભાવ થાય છે, તેમાં જે વ્યક્ત વ્યક્ત એટલે બુદ્ધિપૂર્વક, વ્યક્ત રાગ બુદ્ધિપૂર્વકનો રાગ પ્રગટ ખ્યાલમાં પકડી શકાય, જે પ્રગટ ખ્યાલમાં પકડી શકાય છે એવો રાગ ભાવ, એવા બુદ્ધિપૂર્વકના વિકારને આત્મા સાથે જાણવો, એ બુદ્ધિપૂર્વકના વિકારને આત્મા જાણવો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. જો ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં એટલે સ્થૂળમાં સ્થૂળ વ્યવહાર નહીં, ખ્યાલ આવે ને, ઉપચારમાં પણ ઉપચાર, જે એવો બુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ છે એને પોતાના જાણવા, દેવશાસ્ત્ર ગુરુ ભગવાનની ભક્તિ એને પોતાના જાણવા એ સ્થૂળમાં સ્થૂળ વ્યવહાર નહીં છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો કેવી અધ્યાત્મની વાત, કેવી આમ આમ જાણે ધરતીકંપ લાવી દેવી હોય. હવે જો એનાથી સૂક્ષ્મ વાત, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. નંબર ચાર, જે સમયે બુદ્ધિપૂર્વકનો વિકાર છે તે સમયે પોતાના ખ્યાલમાં ન આવી શકે એવો અબુદ્ધિપૂર્વકનો વિકાર પણ છે તેને આત્મા જાણવો તે અનુપચરિત અસદભૂત વ્યવહાર ને છે. જે સમય જ્યારે જીવને બુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ થાય છે તો સાથે બેકગ્રાઉન્ડમાં અબુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ પણ છે, પણ એ પકડી શકાતા નથી. આપણું જ્ઞાનનો ક્ષયોક્ષમ એટલો સૂક્ષ્મ નથી કે એને પકડી શકાય. કેવડી ભગવાન તો બધું જ પકડી શકે છે, એટલે એમને તો આ કોઈ નિશ્ચય વ્યવહાર કે એમને તો નહીં જ નથી, એમને તો બધું જ્ઞાન એક સાથે થઈ જાય છે. પણ જે આપણા જેવા સ્થૂળ જ્ઞાની જીવો છે તેમને એવો અબુદ્ધિપૂર્વકનો રાગાદી ભાવ પકડી શકાતો નથી, માટે તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. અને જે બુદ્ધિપૂર્વકનો રાગાદી ભાવ પકડી શકાય છે તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો ફરીથી જીવની દ્રવ્યગુણ પર્યાયાત્મક સત્તા, એમાંથી જે જીવની વિકારી પર્યાયો છે એને જીવની સત્તાની બહાર કાઢી નાખી અધ્યાત્મમાં, અને એમાં હવે બે ભેદ પાડ્યા, એક બુદ્ધિપૂર્વકના વિકારી ભાવ અને અબુદ્ધિપૂર્વકના વિકારી ભાવ. જે બુદ્ધિપૂર્વકના વિકારી ભાવ છે તેને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધા, અને અબુદ્ધિપૂર્વકના વિકારી ભાવને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધા. બરાબર? ચાલો હવે સદભૂત વ્યવહારમાં આવી જઈએ. જીવની સત્તાની અંદર, હવે જીવની સત્તા શું છે? ત્રિકાળી દ્રવ્ય, તેના અનંત ગુણો અને તેની સ્વભાવ પર્યાય. હવે એમાં ભેદ પાડવો તેને સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. બરાબર? જો હવે પોઈન્ટ નંબર વન જોઈએ. ઉપચરિત, જો સ્થૂળમાં સ્થૂળ શું કીધું? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, બુદ્ધિપૂર્વકનો રાગાદી ભાવ. હવે એનાથી થોડું સૂક્ષ્મ કીધું, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, અબુદ્ધિપૂર્વકનો રાગાદી ભાવ. હવે એનાથી હજી સૂક્ષ્મ, જીવની સત્તામાં ભેદ પાડવો. કયો ભેદ? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. કોને કહે છે? જો જ્ઞાન પરને જાણે છે એમ કહેવું, અથવા જ્ઞાનમાં રાગ થતા, રાગ જણાતા રાગનું જ્ઞાન છે એમ કહેવું, અથવા જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની વિકારને પણ જાણે છે એમ કહેવું, તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંનું કથન છે. જો જીવને જે જ્ઞાન થાય છે ને, જીવને જ્ઞાન થાય છે, એ જ્ઞાન તો જીવના સ્વભાવનો અંશ છે કે નહીં? કેમકે જીવનું જ્ઞાન તો મુખ્ય ગુણ છે, અને એમાં પર્યાયમાં જાણવું 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 થવું એ તો જીવનો નેચરલ સ્વભાવ છે, વિકાર નથી, નેચરલ સ્વભાવ છે. પણ એ જ્ઞાનમાં કોઈ પરપદાર્થને જાણવારૂપ જો જ્ઞાનની પર્યાય થાય તો જ્ઞાન પોતાના દ્રવ્યથી, જે પોતાનું દ્રવ્ય આત્મા છે તેને જાણવાની બદલે એ જ્ઞાનની પર્યાય બહિર્મુખ થઈ ગઈ કે નહીં? એ જ્ઞાનની પર્યાય અન્ય દ્રવ્યને જાણે છે, જ્ઞાનની પર્યાય જાણે બહાર જઈને વેસ્ટ થઈ ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? એ જ્ઞાનની પર્યાય જે પોતાના સ્વભાવને જાણવાની બદલે પરપદાર્થને જાણે છે તો તેને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધું. પણ પરપદાર્થ એટલે કોણ? જો જે આત્માર્થી છે, જે સાધક જીવ છે, એને પૂતગલ દ્રવ્ય સાથે શું કામ? એટલે પરપદાર્થમાં પૂતગલ તો છે જ નહીં, પૂતગલને તો ઉડાવી જ દીધા. જીવની સત્તાની અંદર પરપદાર્થ કોને કીધો? કે આ જે રાગાદી ભાવ જેને અસદભૂત વ્યવહાર નહીં કીધા હતા, તો જે જીવના જ્ઞાનની પર્યાય જેની દ્રષ્ટિ પેલા રાગાદી ભાવ તરફ છે તો એને પણ ઉપચાર કરીને બહાર કાઢી લો. ખ્યાલ આવ્યો કે નહીં? જો ફરીથી, જીવમાં સદ્ભુત વ્યવહાર નહીં અને અન્ય પદાર્થમાં અસદ્ભુત વ્યવહાર નહીં. અહીંયા અન્ય પદાર્થમાં જીવના રાગાદી ભાવને જ અન્ય પદાર્થ કીધા છે. તો એ અન્ય પદાર્થમાં બુદ્ધિપૂર્વકનો રાગાદી ભાવ તો ઉપચાર અને ઉપચરિત અસદ્ભુત, બરાબર. અબુદ્ધિપૂર્વકનો રાગાદી ભાવ તો તેને અનુપચરિત પણ અસદ્ભુત. હવે સદ્ભુતમાં જે આ જ્ઞાનની પર્યાય છે તે પરપદાર્થ તરફ જો દ્રષ્ટિ કરતી હોય, રાગાદી ભાવ તરફ દ્રષ્ટિ કરતી હોય, તો મને રાગ જણાય છે, મને રાગ અનુભવાય છે એમ કહેવું જીવની સત્તામાં જે રાગાદી ભાવ તરફ જ્ઞાન થવું તેને પણ જાણે બહિર્મુખી છે, માટે એને ઉપચારથી, એને ઉપચાર કહીને સદ્ભુત છે પણ ઉપચરિત એટલે સ્થૂળ કરી નાખ્યું. તો જ્ઞાનમાં રાગ જણાવવો એનો મતલબ એને ઉપચરિત સદ્ભુત વ્યવહારને કહે છે. ખ્યાલ આવ્યો? હવે આ છેલ્લામાં શું રાખશે સૂક્ષ્મમાં? જો નંબર ટુ વાંચીએ, અનુપચરિત સદ્ભુત વ્યવહાર નહીં, જ્ઞાન અને આત્મા ઇત્યાદિ ગુણ અને ગુણીને ભેદ પાડવા તે અનુપચરિત સદ્ભુત વ્યવહાર લે છે. જો જીવમાં જે પર્યાય માત્ર, એ પર્યાય આખી જે છે ને, એ પર્યાય એ દ્રવ્ય ગુણની સત્તાની બહાર છે. હવે પર્યાયમાં જે રાગાદી ભાવ હતા એને તો સાવ સ્થૂળ કરીને એને અસદભુત વ્યવહાર નહીંમાં કરી નાખ્યા. એ પર્યાયમાં જે જ્ઞાનની પર્યાય થતી હતી એને પણ દ્રષ્ટિ પર પદાર્થ તરફ છે એમ કરીને એને પણ સદ્ભુત વ્યવહારમાં પણ ઉપચાર કરી નાખ્યો. પણ હવે જે જીવના દ્રવ્ય ગુણ એ તો શુદ્ધ ત્રિકાળી વસ્તુ છે કે નહીં? હવે શુદ્ધ ત્રિકાળી વસ્તુમાં પણ જો તમે ભેદ પાડીને વાત કરો, એટલે કે આ મારો જ્ઞાન ગુણ છે, હવે હું આ મારો, આ જેવી રીતના આપણે એમ કહીએ કે આ મારી પેન છે, તો મારી અને પેન એ બે જુદા પદાર્થ થયા છે ને, એવી રીતના આ મારો જ્ઞાન ગુણ છે એમ કહેતા આ જીવ નામક દ્રવ્ય અને જ્ઞાન ગુણ એ બે જુદા પડી ગયા. એટલે એક દ્રવ્યમાં બે ભેદ પાડ્યો તો એ વ્યવહાર નહીં થઈ ગયો. અને અહીંયા કેવો વ્યવહાર થયો? સદ્ભુત, કેમ કે ખરેખર દ્રવ્યની સત્તાની અંદર છે અને એમાં પણ અનુપચરિત, કેમ કે એ વ્યવહાર બહુ સૂક્ષ્મ વ્યવહાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ વાંચો. સાધકને રાગ રહિત જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ હોવા છતાં હજુ પર્યાયમાં રાગ થાય છે. સાધક સ્વભાવની શ્રદ્ધામાં રાગનો નિષેધ હોય છે, રાગનો નિષેધ થયો હોવા છતાં તેને ગુણભેદ કારણે ચારિત્રના પર્યાયમાં હજી રાગ છે. આવા ગુણભેદથી આત્માને જાણવો તે અનુપચરિત સદ્ભુત વ્યવહાર રહે છે. જો શું કહે છે અહીંયા, ફરીથી આપણે એકદમ હાઈ લેવલથી રિવાઇઝ કરીએ. જો પહેલી શૈલીમાં જે ચાર નયો કીધા હતા વ્યવહારના, એમાં જીવના દ્રવ્ય ગુણ પર્યાયની સત્તા એને સદ્ભુત વ્યવહાર નહીં કીધું હતું, અને પૂતગલ પદાર્થ એ અસદભુત વ્યવહાર નહીં કીધું હતું. પૂતગલમાં પણ જે બહાર બહુ દૂરવર્તી પૂતગલ છે, એટલે આત્માના પ્રદેશથી દૂર છે, તેને ઉપચરિત અસદભુત વ્યવહાર નહીં કીધું હતું. સર, હા, ઉપચરિત અસદભુત વ્યવહાર. અને જે જીવના પ્રદેશથી નિકટવર્તી છે શરીર આદિ એને અનુપચરિત પણ તો પણ અસદભુત. અસદભુત કેમ કે ખરેખર જીવની સત્તામાં છે જ નહીં પૂતગલ, બરાબર, પણ નિકટ છે માટે અનુપચરિત, બરાબર. હવે આ અધ્યાત્મની શૈલીમાં આ બે પૂતગલોની જ વાત છે એટલે એને તો ઉડાવી દીધા. હવે આ જે બે બૈચા, એમાં જીવના રાગાદી ભાવ અને જીવના જ્ઞાન આદિ પર્યાય એવું પહેલી શૈલીમાં હતું, બરાબર. બીજી શૈલીમાં શું કર્યું કે આ જે જીવના રાગાદી ભાવ છે એ રાગાદી ભાવ પણ જીવની સત્તામાંથી બહાર કાઢી દીધા અને તેને બહારથી જીવની સત્તાની બહારની વસ્તુ છે અને એને જીવ સાથે જોડે છે, માટે તેને વ્યવહાર નહીં, કેવો અનુપ અસદભૂત વ્યવહાર નહીં કરી શકે. એટલે અહીંયા અધ્યાત્મના ચાર નહીં અહીંયા બનાવ્યા, ઓલા બે ને તો બહાર કાઢી જ નાખ્યા, અને આ જે બે બચ્યા હતા બસ એમાં અહીંયા ચાર ભેદ પાડ્યા. તો જે રાગાધિભાવ છે એમાં બુદ્ધિપૂર્વકના રાગાધિભાવ, તેને ઉપચરિત અસદભૂત વ્યવહાર, અને જે અબુદ્ધિપૂર્વકના રાગાધિભાવ છે તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધા. બરાબર. હવે પહેલી શૈલીમાં જે જ્ઞાનાદિ પર્યાય હતી તેને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધું હતું, પણ અહીંયા બીજી શૈલીમાં એ જે જ્ઞાનની પર્યાય એ જો રાગ તરફ જોતી હોય તો તેને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધું, અને જો હવે જીવના જ્ઞાન અને દ્રવ્ય, જે દ્રવ્ય અને ગુણ આ એક એડિશનલ લેયર અહીંયા ક્રિએટ કર્યું જે અહીંયા પહેલી શૈલીમાં હતું જ નહીં, જીવનો દ્રવ્ય અને તેના ગુણ, જે દ્રવ્ય અને ગુણ જે ખરેખર અભેદ વસ્તુ છે એમાં પણ ભેદ પાડીને વર્ણન કરવામાં આવે તો તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જો આ વ્યવહાર નહીં ના ચાર ભેદ છે, સદભૂત અસદભૂત ઉપચરિત અનુપચરિત, એ આમ શબ્દ આપણને ભારી ભરખમ લાગે છે, પણ જ્યાં એનો તમે વ્યવસ્થિત જો શબ્દનો મતલબ આપણને સમજી જવાય અને એનો આપણે ભાવ આ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વાત બહુ સિમ્પલ છે. કોઈ નવા આવનાર સાંભળતા હશે પહેલી વાર તો એમને જરા કન્ફ્યુઝિંગ લાગતું હશે, પણ જો બે વાર તમે વાંચો આ પ્રશ્નોત્તરમાળાના ક્વેશ્ચન નંબર 70 ત્યાંથી લઈને 79 સુધી જો તમે વાંચશો તો તમને વસ્તુ એકદમ ક્લિયર થઈ જશે. જો આ રીતે આપણે નિશ્ચય વ્યવહારને અહીંયા પૂરા થયા. હવે એ નિશ્ચય વ્યવહાર અને દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નયનું શું જાણવાનું ફળ છે અને એના થોડા હાઈ લેવલ ક્વેશ્ચન્સ છે એની ચર્ચા આપણે કાલે કરશું, નેક્સ્ટ ટાઈમ કરશું. અને હજી નયમાં આગળ આપણે શબ્દ નય, જ્ઞાન નય, એ બધા નયોની આપણે વાત કરવાની બાકી છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રહેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને.